તારીખ 26/11/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 412 અને 413 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 355
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 412 પાનું 229 પુરુષાર્થ કરવાના 5 કારણો છે. તેમાં મુખ્ય કારણોમાં શું લેવું? પ્રશ્ન કરવામાં થોડો ફેર છે. કોઈ પણ કાર્ય કરવામાં 5 કારણો છે. પુરુષાર્થના કારણો થોડો ફેર થયો છે. કોઈ પણ કાર્ય સંપન્ન થાય એના 5 કારણો હોય છે. એમાં એક પુરુષાર્થ કારણ છે. પાંચ કારણોમાંથી પુરુષાર્થ કારણ છે. એમાં મુખ્ય કારણ એ પાંચમાં મુખ્ય શું લેવું એ પ્રશ્ન એ છે. સમાધાન સુધારવું હોય તો સુધારી લેવું. પુરુષાર્થ પુરુષાર્થના બદલે કાર્ય કાર્ય થવામાં કરવામાં નહીં પણ થવામાં કરવાનો ક્યાંય પ્રશ્ન નથી. કાર્ય થવામાં થવાના 5 કારણો છે. કાળલબ્ધિ આદિ એટલે કાળલબ્ધિ પુરુષાર્થ નિમિત્તનો સદભાવ કે અભાવ ત્રણ બીજા બે છે. કુલ 5 કારણો છે. કાળ લબ્ધિ કયો સ્વકાળ કયો સ્વકાળ પણ બોલે છે અને સ્વકાળ પણ કહે છે કાળ લબ્ધિ પણ કહે છે. પુરુષાર્થ કાળ લબ્ધિ પુરુષાર્થ એ ઉપાદાની શક્તિ પુરુષાર્થ છે. અને નિમિત્તનો સદભાવ કે અભાવ ત્રણ તો ખ્યાલ છે. બે પણ એવા ભણતા જ છે. કાળલબ્ધિને ભણતા જ છે. ભવિતવ્ય એ કાળલબ્ધિને મળતું જ છે ને. ભવિતવ્ય એટલે થવા યોગ્ય હોય તે થાય. કાળલબ્ધિ ભવિતવ્ય પુરુષાર્થ નિમિત્તનો સદભાવ કે નિમિત્તનો અભાવ બેમાંથી એક હોય છે. ત્યાં સંયોગ હોય ત્યાં યોગ હોય. કોઈ કાળ કાળ કોઈ બાધક કારણ હટી જાય તો કાર્ય થાય. કોઈ સાધક કારણ મળી જાય તો કાર્ય થાય. આમાં હશે મોક્ષમાં પ્રકાશકમાં હશે. ભવિતવ્ય છે બરાબર. કાળલબ્ધિને ભળતું જ કારણ છે. હોનહાર હોનહાર કહે છે. હોનહાર કયો ભવિતવ્ય કયો એક જ વાત છે. કાળલબ્ધિ કયો એ એક જ વાત છે. સમાધાન કાળ લબ્ધિ આદિ હોય આદિમાં બાકીના 4 લીધા તેમાં પુરુષાર્થ મુખ્ય છે. શું મુખ્ય છે? પુરુષાર્થ મુખ્ય છે. પુરુષાર્થ શું કરવા મુખ્ય કીધો અને કાળલબ્ધિને મુખ્ય ન કીધું? કેમ કે મુમુક્ષુએ કાળલબ્ધિનું આલંબન લેવું યોગ્ય નથી. મારું કાર્ય તો કાળલબ્ધિ પાછે ત્યારે થશે. સમ્યક દર્શનનો કાળ આવશે ત્યારે થશે. મોક્ષનો કાળ આવશે ત્યારે થશે. એવું આલંબન ન લેવું જોઈએ. ભગવાને જ્ઞાનમાં જોયું છે એ કાળલબ્ધિ કયો ભવિતવ્ય કયો ભગવાનનું જ્ઞાન કયો બધું આમ ભળતી જ વાત છે. તો હોનહાર કયો સ્વકાળ કયો એનું આલંબન ન લેવાય. તો આલંબન લેનારો દલીલ કરે કે વાત તમારી સાચી છે ખોટી છે. કાળલબ્ધિ સિવાય થાય ખરું? કાળપાયકા સિવાય કોઈ કામ થાય ખરું? ભવિતવ્ય વિના કાળ કામ થાય ખરું? સમીર દર્શનમાં વાત સાચી હોવા છતાં આલંબન લેવું તે ખોટું છે. આ ભૂમિકામાં જ્ઞાન દશાની વાત જુદી છે. પાછી મુમુક્ષુની ભૂમિકામાં આલંબન લેવું તે અયથાર્થ છે. માટે વાત સાચી હોવા છતાં પણ આલંબન ન લેવાય. એ આલંબન કોણ લે કે જેને મારા પણ છૂટું હોય, એ કાળલબ્ધિને બરાબર જુએ, એ સ્વકાળને બરાબર સમજી શકે. પણ મારા પણ રાખી અને જે થવાનું હોય તે થયું, એ ન્યાય સંપન્ન નથી. એટલા માટે અધિકારમાં પુરુષાર્થ મુખ્ય છે. એટલે શું છે કે પુરુષાર્થ ઉપર ભજન દેવું, પુરુષાર્થને મુખ્ય કરવો, કાળલબ્ધિ આદિને મુખ્ય, બાકીના ચારનાને મુખ્ય, નિમિત્તને મુખ્ય ન કરવું, પુરુષાર્થને તો ઉપાદાનને મુખ્ય કરવું, એમ કહેવા માંગે છે. દરેકમાં એટલે કોઈ પણ કાર્યમાં પુરુષાર્થ તો ભેગો જ હોય, એમ બીજા ચાર કારણો હોય, એમ પાંચમું પુરુષાર્થનું કારણ પણ હોય જ છે. પુરુષાર્થ નથી હોતો અને કોઈની કાળલબ્ધિ પાકી દીધી છે એવું પાછું ક્યાંય બનતું નથી. જેની કાળલબ્ધિ પાકી હોય એને પુરુષાર્થ હોય જ. અને પુરુષાર્થ સહજ ઉપડે એવા જીવને વિશ્વાસ આવે છે કે મારી કાળલબ્ધિ હવે પાકી ગઈ છે, એને કાળલબ્ધિનું સાચું જ્ઞાન થયું. પણ કાળલબ્ધિ પાકી નથી અને પાકશે ત્યારે મારું કામ થશે, એને કાળલબ્ધિનું સાચું જ્ઞાન નથી. કાળલબ્ધિ પ્રમાણે કાર્ય થાય છે એ બરાબર છે, પણ એનું સાચું જ્ઞાન ત્યારે કે પોતાને કાળલબ્ધિ પાકીને એ જ્ઞાન થાય ત્યારે. અને એ ક્યારે પાકે? પુરુષાર્થ હોય ત્યારે. પુરુષાર્થ ન હોય અને કોઈ જીવની કાળલબ્ધિ પાકેલી હોય છે એવું બનતું નથી. આ સંયોગ આવી મળે છે, કાળલબ્ધિ પ્રમાણે સંયોગ આવી મળે છે. જેમ કે ભગવાન મહાવીર સ્વામીને મુનિરાજના ઉપદેશનો સંયોગ થયો એ કાળલબ્ધિ અનુસાર થયો, પણ ત્યાર પછી એમણે જે પરિણમન કર્યું એ પુરુષાર્થ અનુસાર કર્યું છે. એમણે વેદના આવી, બાકીનું જે સહજપણે બધું થયું એ બધું સહજ પુરુષાર્થથી થયું છે. એમાં પુરુષાર્થ નહોતો અને એ સમ્યક દર્શન પામ્યાતા વિના ભાવમાં એમ કહી શકાય નહીં. પુરુષાર્થ હોય જ છે. મુમુક્ષુએ પુરુષાર્થને મુખ્ય કરવો, પુરુષાર્થની મુખ્યતા રાખવી, કાળલબ્ધિને ગૌણ કરવી, એમ કહેવું. દરેકમાં પુરુષાર્થ તો ભેગો જ હોય, પોતાનો પુરુષાર્થ કારણ બને છે. જીવમાં ક્ષોક્ષમ લેવાય છે, ક્ષોક્ષમ કર્મનો સદભાવ અભાવ જ બતાવે છે. પોતાનો પુરુષાર્થ કારણ બને છે, તે સાથે ક્ષોક્ષમ એવી જાતનો ઉઘાડ હોય છે. ક્ષોક્ષમ એટલે એવી જાતનો ઉઘાડ હોય છે, કાળ પાકેલો હોય છે, એમ હોય છે. સાથે સાથે બધું મેળ ખાઈ જાય છે. એક કામ થવાનું હોય ત્યારે બધો મેળ ખાઈ જાય. જેમ કે આપણને કોઈ વિરોધી માણસ પાસેથી કામ લેવાનું હોય, આપણને એવું લાગે કે એ તો વિરુદ્ધમાં છે એટલે આપણા કામની અનુકૂળતા જોશે નહીં, આમનું પ્રતિકૂળતા ઝાલશે. પણ કામ થવાનું હોય ને તારી હોવું હાલે, આનું નામ નિમિત્ત. એક કામ થવાનું હોય ત્યારે બધું હોવડું જ પડે, અને ન થવાનું હોય ને ત્યારે બધું અવળું જ પડે. એટલે એ બધું ભેગું હોય છે એમ કહેવું. પણ પોતે પોતાનું આત્મકલ્યાણરૂપી કાર્ય કરવું હોય ત્યારે પુરુષાર્થની મુખ્યતા રાખવી, ઉદ્દેશમાં એમ વાત. હા, આવે જ, એમ જ આવે જ, એમ જ પુરુષાર્થ હોય જ, એમ કીધું ને, પુરુષાર્થ હોય જ, ભેગો જ હોય, એ સહેજે થાય જ, સહેજે હોય જ. એમ
કામ
ના એને નિમિત્ત હોય જ, એને પણ નિમિત્ત હોય જ, કેમ કે નિમિત્ત પર સંયોગ છે, એને લાવવો નહીં લાવવો એ અધિકાર જીવનો નથી. આમે તે વસ્તુના સ્વરૂપ જ્ઞાનના અનુસાર જોઈએ તો કોઈ પર પદાર્થને લાવવો નહીં લાવવો એ જીવના અધિકારનો વિષય છે જ નહીં. એટલે હોય જ તે, ન હોય તો ન હોય ને હોય તો હોય, એના કારણે હોય તો એના કારણે, ન હોય તો પણ એના કારણે. નથી મળતો સાતમા અધિકારની અનુક્રમણિકા જોઈ. સ્વરૂપમાં જોયું દિષ્ટના સુધી પ્રયોગ બધી વાત છે, ત્યાં ત્યાં તો એવી વાત છે. પરિશિષ્ટમાં હોય ને પાછું આલ્ફાબેટિકલી 311 પાને છે. એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે, એમાં એ વાત લીધી છે. પાંચ કારણો હોય ને અને એમાં અનેક કારણો મળે છે. એ છે નવમો અધિકાર છે, અધિકાર નવમો છે. આત્માનો એક મોક્ષ જ છે, પુરુષાર્થી જ મોક્ષ પ્રાપ્તિનો સંભવ, એમાં એ વાત છે. પુરુષાર્થી જ મોક્ષ પ્રાપ્તિ થાય છે પુરુષાર્થની મુખ્યતાપૂર્વક, એમાં એ વાતને ચર્ચી છે. અમે એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે, મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો પૂર્વોક્ત ત્રણ કારણો મળે છે, તથા નથી બનતો ત્યાં એ ત્રણેય કારણો નથી મળતા. પૂર્વોક્ત ત્રણ કારણ કયા? તેમાં કાળલબ્ધિ અથવા હુનહાર ભવિતવ્ય તો કોઈ વસ્તુ જ નથી. જે કાર્યમાં કાર્ય બને છે તે જ કાળલબ્ધિ છે, તથા જે કાર્ય થયું તે જ હુનહાર છે, તથા જે કર્મના ઉપશમાદિ છે તે તો પૂદગળની શક્તિ છે, તેનો કર્તાહર્તા આત્મા નથી. તથા પુરુષાર્થથી ઉદ્યમ કરે છે તે આ આત્માનું કાર્ય છે. માટે આત્માને પુરુષાર્થથી ઉદ્યમ કરવાનો ઉપદેશ દે છે. એમ કરીને ત્રણ વાત લીધી છે, પાંચ નથી લીધી પણ ત્રણ લીધી છે. મોક્ષનો ઉપાય તો કાળલબ્ધિ આવતા ભવિતવ્યતા અનુસાર બને છે, કે મોક્ષ મુહાદિકનો ક્ષોભસમ આદિ થતા બને છે, કે પોતાના પુરુષાર્થના ઉદ્યમથી બને છે. ત્રણ કારણો લીધા છે, પુરુષાર્થ, ભવિતવ્ય અને નિમિત્તનો સદભાવ કે અભાવ, ત્રણ કારણો લીધા છે. ભરતી જ વાત છે, ભવિતવ્ય, હોનહાર, કાળલબ્ધિ, બધી હોનહાર એક જ વાત છે, ભરતી જ વાત છે. ત્રણ વાત કીધી છે, પાંચ નથી પણ ત્રણ કારણો લીધા. હા, પાંચ સમવાય બોલાય છે, આમાં હશે પાંચ સમવાય. આપણે મોક્ષશાસ્ત્રમાં આપણા બસ ઉપર જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળામાં પણ મળી જાય, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળામાં મળી જાય. પાંચ સમવાય ક્યાં ક્યાં લીધા લેખા છે, પોતાનો પુરુષાર્થ મુખ્ય કારણ બને છે અને બાકીના કારણો દરેકમાં સાથે હોય છે. પુરુષાર્થની કચાશ બધી કચાશ છે એમ વિચારવું, પોતે શું વિચારવું કે મારા પુરુષાર્થની ખામી એ બધી ખામી જ છે. હું ક્યાં કરે છે, પુરુષાર્થ તો હું કરું છું ને છતાં થતું નથી, એટલે કાળલબ્ધિ નથી પાકી. તમે એમ કહો કે ભાઈ તમે તો ઘણા વર્ષથી આ બધું વાંચો છો, વિચારો છો, પૂજા ભક્તિ ધ્યાન જાત્રા દાન તત્વ વિચાર શાસ્ત્ર અભ્યાસ સત્સંગ બધું ઘણા વખત થી કરો છો, શું શું એમ કે તમારે કાળ લબ્ધિ નહીં પાકી હોય તો સાત તમારો ઘણા વર્ષનો છે, પણ મારી કાળ લબ્ધિ નહીં પાકી હોય અહીંયા ભૂલ કરે છે, પુરુષાર્થ તો કરું છું પછી ક્યાં છે, પુરુષાર્થ ન કરતો હોય તો તમે કહો કાળ લબ્ધિ ન પાકી હોય તો ન થાય, એ પણ ખોટું આલંબન છે. પુરુષાર્થ મંદ હોય એ જ કાળ લબ્ધિ નું આલંબન લે, પુરુષાર્થ તો દરેક ને હોય જ છે ને, પુરુષાર્થ વગર નો તો કોઈ જીવ નથી, પણ મંદ હોય અથવા અયથાર્થ હોય, યથાર્થ ન હોય પછી ભૂલ કરે છે, યથાર્થ પુરુષાર્થ હોય અને કાળ લબ્ધિ ન પાકી હોય અને કાર્ય ન થાય એવું કોઈ દિવસ બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી, એવી સચોટ વાત છે પાછી, એટલે આલંબન ખોટું લે છે. તું તૈયાર થા, પ્રેરણા આપે છે, તું તૈયાર થા, તારો પુરુષાર્થ તૈયાર થાય તો બધા કારણો આવીને મળે છે, કોઈ કારણો બાકી રહેતા નથી અને કોઈ કારણોને લેવા જવું પડતું નથી, કોઈ વાર કોઈ જીવને સદગુરુની શોધ કરવાનો વિકલ્પ આવે છે, કોઈ આત્મજ્ઞાની પુરુષ મળે તો હું એના આશ્રયે મારું કાર્ય સાધું એવો વિકલ્પ આવે છે, પણ એ પણ કરી શકાય છે લાવી શકાય છે એ વસ્તુ સ્વરૂપમાં નથી, અને એની ભાવના હોય ને એને મળી જાય ત્યારે એમ કહેવાય કે એનો એ કોઈ પ્રકારનો પુરુષાર્થ હતો એટલે મળ્યું, પણ એ બધું સહજ છે, મળવું નહીં મળવું સહજ છે, સહજ છે પણ યથાર્થ ક્યારે કે સહજ છે એમ કરીને ભાવના છોડી દે એમ નહીં, પાછળ ગુરુ મળવાના છે ત્યારે મળશે, કાલ લબ્ધી પાકી હશે અને ગુરુ મળવાના છે, ગુરુ સામેથી આવશે, મારી યોગ્યતા પાકશે ગુરુ સામેથી આવશે, એમ એ પાછું એમ એ સહજ નથી, આમાં શું છે કોઈ પણ વાતમાંથી સવળું નવળું સરળતાથી લેવું જોઈએ, સવળું અવળું લે તો અસરળતા છે, એવું નહીં થવું જોઈએ, આપણે એમ કરીએ અને ગુરુ પ્રત્યે ઉદાસીન થવું, હા એમ કરવું શું કરવું, ઘણી વાર ભૂલ કરે છે, હું શું હતા તબિયત બગડી, તબિયત વધારે બગડી, ગુરુદેવ વધારે કોઈની તબિયતના સમાચાર મળે ખરાબ છે તો પોતે સામે ચાલીને પણ જાય કે ચાલો આપણે આજે જઈ આવીએ ત્યાં, ગુરુદેવમાં આવી ગયા પછી કે ભાઈ તમે બહુ ભાગશાળી તો ઘરે અમારા પુન એટલા છે, ગુરુદેવ આવે તેમાં એમ 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 આપણે અમારી લાય અમારી યોગ્યતા એવી છે ગુરુદેવ ખેંચાઈને આવે, હે ગુરુદેવને અમારા હોય તો અમારી યોગ્યતા કેટલી બધી, એમ અહંકાર કરાય કે ન કરાય, કે ન કરાય યોગ્યતાનો ન કરાય અને પુણ્યના ઉદયનો પણ ન કરાય, પણ તો વાત તો સાચી કે નહીં તો એ સાચી પણ છતાંય ખોટી લ્યો, સાચી હોવા છતાં પણ ખોટી લેવું કેવી રીતે, એ જુદી વાત છે. કોઈ ન્યાય એ વાત સાચી હોય તો કેવી રીતે લેવી એને કેવી રીતે અંગીકાર કરવી બીજો વિષય છે. પાછો ન્યાયનો વિષય જ અવળો હવળો છે. ઉપકાર પોતે કોઈનું કાર્ય કરે તો કાંઈ માને જ નહીં, કાંઈ મેં કર્યું જ નથી. બીજો થોડું કરે તો ઘણું માને, એને મારા માટે બહુ કર્યું છે. ન્યાયનો વિષય એવો છે, અવળો હવળો. ફરીથી તું તૈયાર થા, તારો પુરુષાર્થ તૈયાર થાય તો બધા કારણો આવીને મળે છે, કોઈ કારણો બાકી રહેતા નથી. એ પાંચે સમય આવી મળશે એમ કે છે. બાકીના ચારે પુરુષાર્થ હતો તો બાકીના ચારે આવી મળશે. તારા પુરુષાર્થની કચાશે કચાશ છે. આપણે નથી કહેતા ભાવના હોય તો કુદરત સવળી થઈ જાય છે, કુદરત અનુકૂળ થઈ જાય. એનો અર્થ શું? એ જાતનો કર્મના ઉદયમાં પણ ફેરફાર થઈ જાય છે. સારી ભાવનાના નિમિત્તે સંચિત કર્મ ઉદયમાં ન આવ્યા હોય એમાં ફેરફાર થઈ જાય છે. એ કુદરતી વ્યવસ્થા છે. એટલે એમ કહેવાય છે કે ભાઈ કુદરત પણ ત્યાં એને સહાય કરે છે. ભાવના હોય, પુરુષાર્થ હોય, એને તારા પુરુષાર્થની કચાશે કચાશ છે. પુરુષાર્થની કચાશે કચાશ છે બધી. એટલે ત્યાં ભજન ત્યાં જવું જોઈએ. પુરુષાર્થ યથાર્થ અને પર્યાપ્ત માત્રામાં ચાલે છે કે નહીં, પુરુષાર્થ અન્યથા પણ નહીં હોવો જોઈએ અને અપર્યાપ્ત એટલે અપૂરતો પણ નહીં હોવો જોઈએ, મંદ પણ નહીં હોવો જોઈએ. પુરુષાર્થ કરનારને મારો કાળ પાક્યો નથી, મને કાંઈ સાંભળવા મળ્યું નથી, દેશના લબ્ધિ મળી નથી, એવું હોતું નથી. શું કીધું ખરીને? પુરુષાર્થ કરનારને એમ ન આવે કે મારો કાળ પાક્યો નથી, હજી મને કંઈ એવું સાંભળવા મળ્યું નથી, મને હજી દેશના લબ્ધિની પ્રાપ્તિ થઈ નથી, એવું હતું નથી. બધું એને થાય જ છે એમ કે છે. તારો પુરુષાર્થ જાગ્યો હશે તો બધા કારણો તને અંદર આવીને મળશે. પુરુષાર્થ છે એ બીજા કારણોને સાથે સાથે ઓટોમેટિક ઊભા કરી દે છે, અથવા આવી જ જાય છે. એને બીજું કંઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. જો તારો પુરુષાર્થ મંદ હશે, જો તારા પુરુષાર્થમાં કચાશ હશે તો બધી કચાશ છે. તો પછી બીજા કારણોને પણ કચાશ સમજી લેવી. જો જેને અંતરમાંથી કરવું છે, શું આત્માથી કરવું છે, રાગથી કરવું છે એમ નહીં, અંતરમાંથી કરવાનો અર્થ આ છે. જેને આત્માથી કરવું છે અને જેને રાગથી કરવું છે, કરવાનો રાગ પણ હોય છે અને અંદરથી આત્મા પણ તૈયાર થાય છે. બે પ્રકાર હંમેશા ભજે છે. જેને અંતરમાંથી આત્માથી કરવું છે તેને મને દેશના મળી નથી એમ ન હોય, અને હું કર્યા વગર રહેવાનો જ નથી એમ જેને હોય તેને દેશના મળી જ હોય. અને ક્યાં અનંતકાળમાં ખ્યાલ છે કે ભવિષ્યમાં શું શું બન્યું છે? મને દેશના લબ્ધિ નહીં મળી હોય તો એવો વિકલ્પ કરવાની જરૂર નથી. પુરુષાર્થના જોરમાં તો આગળ હાલ, બાકી બધું આપોઆપ છે એમ કહેવું છે. અને જેને આત્મા જાગ્રત થાય, જેનો આત્મા જાગી જાય, અંદરથી આત્મા જાગે, એને અવિશ્વાસ પણ આવતો નથી કે મને મારું કામ થશે કે નહીં થાય, ગુરુ મળશે કે નહીં મળે, કાલ મારે પાયકો હશે કે નહીં પાયકો હોય એ કાંઈ એને શંકા નથી પડતી. એને પોતાને જ અંદરથી વિશ્વાસ આવે છે પતિ ગયો, મારું કામ થવાનું જ છે. પુરુષાર્થ ઉપડે એને બીજી બધી વાતનો વિશ્વાસ આવી જાય છે. જેનો પુરુષાર્થ ઉપડે તેને દેશના કાળ વગેરે બધું પાકેલું જ હોય છે. એવો પુરુષાર્થની સાથે દરેક કાળનો સંબંધ છે. શાસ્ત્રમાં બધી વાત આવે છે, જે વાત બેનશ્રી કરી એ વાત પણ શાસ્ત્રમાં અનુભવી પુરુષોએ કરેલી છે, તો તે એકલી કાળલબ્ધિને શું કરવા પકડી? પુરુષાર્થની મુખ્યતા કરવાની વાત આવે છે. પુરુષાર્થની મુખ્યતા કરતો બાકીના પાંચે ચારે સમયો આપોઆપ મળી જશે. આવી બધી વાત કરી પછી કાળલબ્ધિનું આલંબન શું કરવા લીધું? જીવ શું કરે છે? પોતાની રુચિ અનુસાર પરિણમે છે. પોતાની રુચિ સાચો પુરુષાર્થ કરવાની ન હોય તો ઊંધા પુરુષાર્થની રુચિમાં પછી આલંબન પણ ઊંધું જ લઈએ, આધાર પણ ખોટો બીજો જ પકડી લઈએ, એવું બને છે. એટલે કાર્ય થવામાં પાંચે કારણો છે, એમાં મુખ્ય કારણ શું લેવું એના ઉત્તરમાં એમ જોયું હતું કે મુખ્ય કારણ પુરુષાર્થને લેવું, બીજા કારણોને પોતે ગૌણ કરવા. એટલે એમાં ઉપરનાની જે રૂચિવાળો મુદ્દો ચાલ્યો છે એની સાથે સંબંધ પુરુષાર્થને છે. રુચિ અનુયાયી વીર્ય, એટલે રુચિને અનુસરીને પુરુષાર્થ ઉત્પન્ન થવાનો છે. કોઈ જીવ પુરુષાર્થની મુખ્યતા કરે છે તો એની રુચિ સાચી છે. કોઈ જીવ નિમિત્તની કે કાળલબ્ધિની મુખ્યતા કરે છે એનો અર્થ કે એની રુચિ બરાબર નથી, એમ રુચિયારે એનો અનુસંધાન છે પુરુષાર્થનું. ચારસો ને બારમો પ્રશ્ન છે, 413. અંદરમાં એમ છે કે બસ ગમે તેમ કરીને મરીને પણ આ જ કરી લેવું, બીજું કાંઈ કરવું નથી, એમ અંદરમાં ભાવ આવે છે. તો એ ભાવના યથાર્થ છે કે નહીં એવો પ્રશ્ન, તો પ્રશ્નની જગ્યાએ વાત લીધી છે ને, પણ પ્રશ્ન ટોનમાં નથી લીધી, ભાવના બતાવી છે. પ્રશ્નવાચક વચન નથી લીધું. સમાધાન, ભાવના આવે છે પણ તે કાર્યમાં મુકાય નહીં ત્યાં સુધી કાંઈ ન થાય. તે એમ કહે કે ગમે તેમ કરીને કરવું છે પરંતુ કાર્યમાં મૂકતો નથી તો કેમ થાય? શું કહેવું છે? કોઈ જીવ એવી ભાવના વ્યક્ત કરે કે બસ અમારે તો ગમે તેમ કરીને મરીને પણ કામ કરી જ લેવું છે, મારી તો એવી ભાવના છે અત્યારે. આવી ભાવનાઓ છે તો પણ હજી અમારું કામ થતું નથી. પ્રશ્ન તો એ છે, બીજું કાંઈ કરવું જ નથી, આ જ કામ કરવું છે, ગમે તેમ કરીને બીજું કાંઈ કરવું જ નથી, છતાં કેમ અમારું કામ થતું નથી? પ્રશ્ન એમ આવવો જોઈએ, પ્રશ્ન એમ મૂકવો જોઈએ. પ્રશ્ન મૂકવામાં થોડો અધુરાશ મૂકી દીધો. પ્રશ્નવાચક વાક્ય જ નથી દીધું પ્રશ્નમાં, કાંઈ કરવું નથી છતાં કેમ થતું નથી, એમ શું ઉત્તરી પ્રમાણે આપ્યો છે, છતાં કેમ થતું નથી, આ પ્રશ્ન અહીંયા છે આ સ્થાને. સમાધાન, ભાવના આવે છે પણ તે કાર્યમાં મુકાય નહીં ત્યાં સુધી કઈ ન થાય, કાર્યમાં કઈ નો અર્થ અમલીકરણ. આવી ભાવના હોય કે ગમે તેમ કરીને મરીને પણ કામ કરવું છે અને એને અમલીકરણ ન હોય એવું બને નહીં. પણ જીવ અમલીકરણ કરતો નથી અને કંઈક મારી આવી ભાવના છે, મારી આવી ભાવના છે, મારી આવી ભાવના છે, એ વાત બરાબર નથી. એ કહે છે એવી ભાવના નથી, વ્યક્ત કરી છે એવી ભાવના નથી. અંદરથી નથી એ વાત, પ્રશ્નમાં છે. અંદરમાં એમ છે કે બસ ગમે તેમ કરીને થાય, કરવું જ છે, કરવું જ છે, કરવું જ છે. હા પણ એ કોઈ ઈચ્છાને ભાવનામાં લઈ જાય ને, રાગને ભાવનામાં લઈ જાય, ઈચ્છાને ભાવનામાં લઈ જાય, બને ને? અમારી તો ભાવના છે, શબ્દમાં તો ત્યાં સુધી ભાવના વ્યક્ત કરી. અમારે તો મરીને પણ કરવું છે, ગમે તેમ કરીને કરવું છે, પણ અમલીકરણ કરે જ નહીં. અમલીકરણમાં આવે ને આવે ને આવે, જોકે અમલીકરણમાં બળવાન પરિણામ જોઈએ છે, અમલીકરણમાં અમલ કરવાનું બળ જોઈએ છે. ભાવનામાં એ બળની પ્રેરણા છે, અથવા ભાવના પ્રેરક બળ સહિત હોય છે. અમલીકરણના પ્રેરક બળ સહિત જ ભાવના હોય છે અને તે જ ભાવના યથાર્થ છે. ઉપાદાન થઈ ગયું ને, ભાવના ઉપાદાન છે અને એમાં પુરુષાર્થનું પ્રેરક બળ છે. અમલીકરણમાં પુરુષાર્થ જોઈએ અને એમાં અમલીકરણનું પ્રેરક બળ છે, તો બાકીના સમય આવી મળવાના. બીજું કે ભાવના છે અનુસાર રૂચિ છે, જેવી ભાવના છે એવી જ રૂચિ છે. તો રૂચિ અનુયાયી પુરુષાર્થ હોય ને, પુરુષાર્થ હોય ત્યાં બાકીના સંભાય હોય, એમ હિસાબ એવી રીતે ગણી લેવો. શું થયું, એની સાથે ચર્ચા ચાલી હશે ને, ચર્ચા કરનારે એમ લીધું હોય, અમારે તો મરીને પણ હવે ગમે તેમ કરીને કરી લેવું છે, પણ અમલીકરણ ન કરતા હોય. એટલે જવાબ શું આપે છે, કે તમે કંઈ કરતા નથી એમ ને, ભાવના તમને આવે છે, ઊભો રાખો, ભાવના તમારી ઠીક છે, પણ કાર્યમાં મુકાય નહીં ત્યાં સુધી કાર્ય કાંઈ ન થાય, એટલે અમલીકરણ નથી કરતા તમે, તો પછી આ ભાવના કઈ જાતની છે એ તમારે વિચારવાનું. એક પાત્રતાના પ્રકરણમાં એક વાત લખી છે, પાત્રતાનું આવ્યું છે ને આર્ટિકલ, એમાં એક વાત લખી છે. વર્તમાન પાત્રતા, ગર્ભિત પાત્રતા, એમ બે ભેદ પડ્યા છે. એમાં વર્તમાન પાત્રતાના લક્ષણમાં એક વાત લીધી છે કે સાંભળતા જ પ્રયોગ ચાલુ કરે, એટલે અમલીકરણ. અમલીકરણ કયો કે પ્રયોગ કયો, બે એક જ વાત છે. સાંભળતા વેત પ્રયોગ ચાલુ કરે એ વર્તમાન પાત્રતાની નિશાની છે, લક્ષણ છે. વર્તમાન પાત્રતા હોય એને એમ ન થાય પછી કરીશું, પછી કરીશ, પછી કરીશ, પછી કરીશ, આ કામ થઈ જાય પછી કરું, આ કામ પતી જાય પછી કરું, મારું આટલું આમ થઈ જાય પછી કરું, એ પછી કરીશ વાળાને એ કામ કરવાની રૂચિને ભાવનાનો અભાવ બતાવે છે. એને રૂચિ નથી અને એની ભાવના નથી. જેની ભાવના છે એને એમ જ આવે કે હું અત્યારે જ કરું, આમાં મોડું ન ચાલે, આમ તો પહેલેથી જ એમ લાગ્યું હોય ત્યારે આ તો બહુ મારે મોડું થઈ ગયું, ઘણું મોડું, આટલો મારો આયુષનો કાળ બી યોગ્ય, આટલો બધો આયુષ મારો એમને એમ યોગ્ય, મનુષ્ય યોગ્ય એમને અંધારામાં ગફલતમાં ગયું, મારે મોડું થઈ ગયું છે, એને હું પછી કરું ક્યાંથી આવે? એને તો જેવું પોતાના પ્રયોજનનો મુદ્દો મળ્યો કે એને અમલીકરણ ચાલુ કરી જ દીધું હોય, કરી જ દે, અને એ વર્તમાન પાત્રતાની નિશાની છે. એમ કહે કે ગમે તેમ કરીને પણ કરવું છે, પરંતુ કાર્યમાં મૂકતો નથી તો કેમ થાય? એટલે કહેનાર છે એ બરાબર કે છે એવું નથી, અમલી કાર્યમાં એટલે અમલમાં એટલે પ્રયોગમાં, કાર્ય કયો, અમલીકરણ કયો કે પ્રયોગ કયો, એમાં મૂકતો નથી તો પછી એને કરવું છે કરવું છે એ વાત બરાબર નથી એમ કાયદો. એવું નથી કે ભાવના વ્યક્ત કરે છે માટે માની લેશે જ્ઞાને. આપણે તો આપણને બોલતા સરસ આવડે છે, શબ્દો સારા આવડે છે, માટે આપણે આપણી વાત સારા શબ્દોમાં મૂકીએ, પણ જ્ઞાની પાસે બોલ ચાલતી નથી, કેમ કે એ અનુભવી છે, એ બધા સ્ટેજમાંથી પસાર થયેલા છે, એટલે એમને એ બધો અનુભવ છે, એટલે ક્યારે કેવા પરિણામ હોય ને કેવું અમલીકરણ હોય એ બધી એને ખબર હોય છે. એટલે પૂછનારને ખબર નથી કે મારે મારે મને હું ક્યાં ભૂલું છું, મને મારી ગડબડ ક્યાં છે. એ તો શો સારો કરવા જાય ઘણી વાર કોઈ, અરે ભાઈ અમારે તો મરીને પણ કર્યું, ગમે તેમ અમારે તો કરવું જ છે ને, અમે તો કરવા માગીએ છીએ ને. હે સામાન્ય પ્રયોગમાં થયેલ છે એમ નથી, ઉત્સાહથી નો પરમદિવસે લીધું હતું કે ભાઈ તમે પ્રયોગ કરો એમાં તમને થોડી કઠણ લાગે, હરકત લાગે, કઠિનાઈ લાગે, મુશ્કેલી લાગે, તમારે હિસાબ શું ગણવાનો છે, બરકત કેટલી છે એની સામે જુઓ તમે. હું સમ્યક દર્શનની દિશામાં યથાર્થ પ્રયત્ન કરું તો મને અનંત સુખ મળવાનું છે, એની પાસે આ કઠણાઈ અને આ મુશ્કેલીનો શું ગણવું? અને જો હું મિથ્યાત સહિત મનુષ્ય ભાવ પૂરો કરીશ, અમલીકરણ નહીં કરું પ્રાપ્ત ઉદ્દેશનું, તો અનંત દુઃખ જે મને આવી પડવાનું છે એની પાસે આ મુશ્કેલી ને આ દુઃખ કેટલું? બે બાજુ હિસાબનું ગણી લેવું, ઉમંગ અને ઉત્સાહથી કામ કરવાનું મન થઈ જશે એકદમ. આ કાંઈ ગણવાનું જ નથી ને, આપણે કામ કરો, આપણા પરિણામ બિલકુલ બગડવાનું હજુ, બિલકુલ કઠણ લાગવું ન જોઈએ. એક અનુભવ પ્રકાશમાં બહુ સરસ દીપચંદજીએ વાત લીધી છે, અનુભવને અનુસરીને વાત લીધી છે, પણ સિદ્ધાંત તો બધે લાગુ પડે. કે કોઈ એમ કે આ કાળમાં અનુભવ કરવો કઠણ છે કે પ્રયોગ કરવો કઠણ છે કે ફલાણું કઠણ છે, તો તે એની અરુચિને બતાવનાર બહિરાત્મા છે, એ કાર્યની અરુચિને બતાવનાર બહિરાત્મા છે, એવું ચોખ્ખું કીધું છે. એટલે એ કઈ કઠણ વઠણ છે જ નહીં, તે માની લીધું છે કઠણ, તારા પરિણામ ઉલટા ચાલે છે એટલે તને કઠણ લાગે છે, એ કાંઈ કઠણ છે જ નહીં, કઠણ છે ને વળી એમાં કેટલા દુઃખ સહન કર્યા, એ બધા દુઃખ નું આવી પડશે એનું શું, એની પાસે આ શું છે કે કાંઈ નથી. માટે ઉત્સાહથી ને ઉમંગથી પોતે પ્રયત્નમાં લાગી જવું. પોતે કાર્યમાં મૂકતો નથી તો કામ કેમ થાય છે? અમે પ્રશ્ન પૂછ્યો છે, તું અમલીકરણ કરતો નથી, પ્રયોગ કરતો નથી, પછી તારું કામ કેમ થાય, ક્યાંથી થવાનું હતું? કે નહીં થાય તો સુખી વાત છે કે નહીં થાય. હા, રૂપાળા શબ્દો મૂકે ને, અમારે તો અંતર માંથી અમારી ભાવના છે, અમારે તો ગમે તેમ મરીને પણ અમે તો કરવા માંગીએ છીએ. એવી રીતે જોવે છે કે અમલીકરણ કરે છે કે નથી, પ્રયોગ કરે છે કે નથી કરતો, અમલીકરણ કરે છે કે નથી કરતો એ જોવે છે. જો નથી કરતો તો એ સમજે છે કે આ ભાવના કહેવા માત્ર છે, ખરેખર એની ભાવના અંતરની નથી. કઈ રીતે કરે છે, રીત યથાર્થ છે કે નહીં, ત્યાગ કરવો હેલો છે. માનો કે આપણે બીજા ખોરાકનો ત્યાગ કર્યો, મેં છાશ રોટલો ખાઈ, તો ત્યાગ કરવો સહેલો છે, તો આપણે દીક્ષા નથી લીધી, ઉપવાસ નથી કર્યા, મહિના મહિનાના ઉપવાસ કર્યા છે, માંસ ખમણ નથી કર્યા, એમ નહીં. યથાર્થ પ્રકારે પછી પરિણામનું અવલોકન કરીને પોતાના પરિણામને ઉપસંભાવે લઈ જવા, એવું તો પ્રયોગ કરવાની સાથે પરિણામનો જે સંબંધ છે એ પરિણામને કેળવવા માટે પ્રયોગ છે, એમને પ્રયોગ નથી કરવાનો. અહીં સુધી રાખ્યા. ક્યાં સુધી લેવાનું? બાર તેર લેવાનું. તેર છૂટ સાથે લખ્યું, 412 નું લઈ ગયું, 412. કોઈ પણ કાર્ય થવામાં પુરુષાર્થ, કાળ, લબ્ધિ આદિ પાંચે સમવાયો સાથે હોય છે, મુખ્ય કરવા યોગ્ય છે, પુરુષાર્થનું આલંબન લેવા યોગ્ય છે, અને કાળ લબ્ધિ આદિ બાકીના સમયો નું આલંબન લેવા યોગ્ય નથી. જે જીવ યથાર્થ પુરુષાર્થ કરે છે તે જીવને બાકીના કારણો સહજ પ્રાપ્ત થાય છે.